सप्त प्रबंध अने एनी अंदर ज्ञान नयन ज्ञान दृष्टि ज्ञान दृष्टि केवी होय बहु स्पष्ट होय जे मोतियो आव्यो होय ए दृष्टि केवी झांकी थई जाय चश्मा पहेरता देखाय नहीं એને ઓપરેશન કરાવવું જ પડે ચશ્મા પહેરવા જ પડે એ ચર્મચક્ષુની વાત છે ભગવાને પણ ગીતાના 11 અધ્યાયમાં કહ્યું કે અર્જુન આ ચર્મચક્ષુથી મારું વિરાટ સ્વરૂપ તને નહીં દેખાય એના માટે તને દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્યમે યોગમૈશ્વરમ મારું યોગનું ઐશ્વર્ય તારે જોવું છે એટલે હું તને દિવ્ય ચક્ષુ આપું છું દિવ્ય ચક્ષુ એટલે જ્ઞાન અને અર્જુનને બધા જ ભગવાનના વિગ્રહની અંદર દેખાયા આખું વિશ્વ અનંત વિશ્વમ જેને કહ્યું એ આખું જ ભગવાનના વિગ્રહમાં દેખાયું જેની સાથે લડવાનું છે એ બધા દ્રોણમ ચ ભીષ્મમ ચ જયદ્રથમ ચ કરમ તથા પ્યોધવીરા જો આ બધા મારામાં છે અને મારા મારામાં સમય ગયેલા મારી નાખેલા છે મારામાં જહી મા વ્યતિષ્ઠા તું હવે એમને માર જરાય મનની અંદર ક્લેશ કરીશ નહીં ત્યાર પછી અર્જુનને સાચી દ્રષ્ટિ મળી અને ભગવાનને કહ્યું કે તમારું આ વિરાટ સ્વરૂપ છોડી અને ચતુર્ભુજ ના દર્શન કરાવો તેના રૂપેણ ચતુર્ભુજે હરી પાછા મને આપના હતા એવા દર્શન કરાવ્યું તો જે જ્ઞાન નયન અહીંયા આગળ તુલસીદાસજીએ કહ્યું કે એ જ્ઞાન નયન હોય છે દરેકનામાં દરેકના માનસની અંદર દરેક બાબત સારી નરસી પડેલી હોય છે જ પણ તમે જેને ખોલશો એ બહાર આવશે દેખાશે દુરાચારની ને વાસનાઓની વિકૃતિઓની ની આંખ ખોલશે તો બધું તમને એ જ દેખાયા કરશે આખી જિંદગીભર એ જ દેખાયા કરશે પણ તુલસીદાસજીએ જ્ઞાન દ્રષ્ટિ ખોલવાની કહ્યું જ્ઞાન નયન નિરખત મન માના આપણું મન માને બાકી ભોગો ને વૈલાસતા ને જે કઈ વ્યસનો છે એની અંદર તમારું મન જલ્દી નહીં માને ક્યારેક ઉખડી જશે દુઃખી થઈ જશો કે આ તો હેરાન થયા રોગી થયા શક્તિહીન થયા હવે છોડો આને પણ જ્ઞાન દ્રષ્ટિથી જે કઈ જોવામાં આવશે એમાં મન માનશે મારું મન અહીંયા માની ઉઠર્યું એ જે સપ્ત પ્રબંધ સુભગ સોપાના આટલું સરસ મજાનું આ માન સરોવર છે એને કિનારે જ રહીએ મન ઠર્યું અને માન સરોવર સરોવરના રેવાસી જેને એને મન 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 ત્યાં આગળ જ રહે હંસ બસ હવે ક્યાંય જવું નથી વૃત્તિઓ મનની ક્યાં ઉડે નહીં માન સરોવર સિવાય તેને કહ્યું સપ્ત પ્રબંધ કે સાત પગથિયા છે સરસ મજાનું એની અંદર સરસ બંધારણ છે એવા સરોવરને જ્ઞાન નયન વડે જોઈ શકાય ભગવત ભક્તિ કે ભગવત કથાનો સત્સંગ ત્યાં આગળ મન માને અહીં કઈક શાંતિ મળે છે અહીંયા અગાડી મને કઈક અનુભવ થાય છે એમ કરીને પોતાના મનને મનાવી લે બાકી સંસારની અંદર તો મન મન ના માર્યા માનવી વન વન ફરે ઉદાસ તન પીડે તપ આચરે મન માર્યાની આશ મનને મારે ને તોય ઠેકાણું ના પડે જ્ઞાન નયન ખુલે જ્ઞાન દ્રષ્ટિ સમજણ શક્તિ આવે ત્યારે જ મન ત્યાં ગાડી ઠરે. બાકી ભગવત સત્સંગ વગર આ જગતના જે કઈ પદાર્થો હશે, ભોગ વૈભવ સત્તા સંપત્તિ રૂપ બળ તાકાત બુદ્ધિ, આ બધા જ હોય તોય મન ઠરે નહીં. બુદ્ધિશાળી પંડિતે ચાલ ભગવાનની પાસે મંદિરમાં જવું, સત્તાવાળો આશીર્વાદ લેવા માટે ત્યાં સુધી દોડે. દરેકને આશીર્વાદ મેળવી લો એટલે મન ત્યાં ઠરે અને શાંત માને કે બસ મારું મન અહીંયા માને છે. તો આમ ભગવત સત્સંગ ભગવત કથા એ જ માણસને મન ઠરવાનું એક ઠામ છે. તો એ મન ઠરે તો જ આ બધું જ માનસરોવર જેવું પ્રાપ્ત થાય. એટલે તુલસીજીએ બહુ સરસ રીતે આપણને સમજાવ્યા છે, રઘુપતિ મહિમા અગુણ અબાદ. એ કોઈ એને કોઈ પણ ત્રણેય ગુણ અબાદ, ત્રણેય ગુણથી પર, જેને કહેવાય કે ગુણાતીત, એનાથી એનો સંબંધ જ નહીં. કોઈ તમો ગુણ, રજોગુણ કે સત્વગુણ એનાથી ઉપર ઉઠી ગયેલા હોય અબાદ. તો રઘુપતિ મહિમા અગુણ, ત્રણ ગુણ જે કહ્યા તે સત્વ રજતમ, ભગવત કથા એનાથી પણ ઉપરની છે અને અગાધ છે. એને આરો કે ઓવારો નહીં, એટલી બધી ઊંડાઈ ને અગાધ છે. ગીતાજી છે, જેટલા જેટલા વિદ્વાનોએ અંદર દ્રષ્ટિ નાખી એમાં બધાને અંદર ઊંડાણ ઊંડાણ દેખાતું જ ગયું, ઊંડાણ દેખાતું જ ગયું, છતાંય કોઈ તરિયા સુધી ના પહોંચી શક્યું. અગાધ ભગવદ કથા, ભગવદ સત્સંગ પણ એટલો બધો અગાધ અને અબાધ છે કે એને તમે અંદરથી ખેડ્યા જ કરો, અનુભવ્યા કરો, પણ એનો અંત ન આવે. તો એ રઘુપતિ ચરિત અગુણ મહિમા, ભગવાનનો મહિમા એટલો બધો અગાધ છે, જેને જે જોઈએ એ એની અંદરથી કાઢી શકે. જેને મોક્ષ જોઈએ છે, જેને વૈભવ જોઈએ છે, જેને ભક્તિ જોઈએ છે, જ્ઞાન, એ બધા અંદરથી કાઢી લે. અગાધ છે, જેમ સમુદ્રને રત્નાકર કહ્યો, અંદરથી સમુદ્રમાંથી કેટલાય કેટલાય કિંમતી રત્નો હશે, કોણ અંદર લેવા ગયું? અને પેલા માછલા એની વચ્ચે એમને આગા પાછા થતા, એને એની કિંમત ના હોય. પણ એ અગાધતા, એ ઊંડાઈ ભગવાનના મહિમાની કે માણસને સંતોષ આપે, શાંતિ આપે, એને સાચી સમજણ આપે, એને દુઃખમાંથી છોડાવે, એ એનો મહિમા છે. નહીતર ભગવાનના ભગવાન સુધી એમને કોણ જવાનું હતું? પણ ત્યાં મહિમા છે અને ત્યાં માણસને પોતાના જીવનની કંઈક જરૂરિયાતો અનુભવાય છે ને, મળે છે, એમાંથી સંતોષ મળે છે. અને એટલા માટે એ રઘુ ભગવાનની કથાના ચરિત્રને અબાધ અને અગાધ, એને કોઈ કોઈ બાંધી શકતું નથી. અબાધ્ય અગાધ, એના ઉડાણને કોઈ માપી શકતું નથી. ક્યાં તો મારી જ કથા છે ને આટલી જ કથા છે એમ નહીં. જે ભગવાનને બાંધે છે પોતાના સંકુચિત વાડામાં, એના જેવો અણસમજુ અજ્ઞાની કોઈ નથી. ભગવાન સંપ્રદાયથી પણ ઉપર ઉઠીને અબાધ છે, પણ હું મારા એમાં બાંધી દઉં એ અજ્ઞાન ભલે ને ગમે એટલું મોટું. પણ ભગવાનનો મહિમા અગાધ અને અબાધ્ય, કોઈ પણ સંપ્રદાય ભગવાનને બાંધી શકતો નથી. કારણ ભગવાન સર્વવ્યાપક છે. ગુરુરેવ જગત સર્વમ બ્રહ્મ વિષ્ણુ શિવાત્મક, બધું જ એના જ્ઞાનમાંથી પ્રાપ્ત થાય છે. એટલે વ્યાપક બ્રહ્મ એ જ સર્વનું સ્વરૂપ છે, એટલે એને અબાધ્ય કહ્યો. માત્ર કોઈ એક મૂર્તિમાં નહીં, વ્યાસજીએ ભીષ્મજીએ બહુ સ્પષ્ટ કહી દીધું કે સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ, એ અબાધ્યતા. ક્યાંય પણ તમે સ્તુતિ વંદના કરો પણ એ ભગવાન પરબ્રહ્મ સુધી જ પહોંચવાની છે, એટલે એને અબાધ્ય કહ્યો. ભગવાનને આપણે કોઈ મૂર્તિમાં નથી બાંધી શકતા, કે કોઈ લાકડાની, પથ્થરની, સોના ચાંદીની. ચાણક્ય તો બહુ સ્પષ્ટ કહે છે કે નવસતે ભગવાન લોષ્ટે કાષ્ટે જ પાષાણે. ભગવાન કોઈ પથરાની અંદર કે કોઈ લાકડામાં કોઈ કોઈ ધાતુમાં નથી વસતો. દરેક ના હૃદયની અગાધ ભક્તિ, અબાધ્ય ભક્તિની અંદર રહે છે. એટલે તુલસીજીએ પણ આ રામકથાને માટે આપણને અબાધ્યતા આપી દીધી. બર્ન બસોઈ પર બારી, અને એ કથાનું અહીંયા ગાડી વર્ણન અગાધ જળની અંદર થઈ રહ્યું છે.